તારીખ 23/2/86 નવી ચક્ર પેજ 31-32 ઉપર પૂજ્ય ભાઈશ્રી ની તત્વ ચર્ચા.
નામ બદલવાનો અનિચ્છા એ પણ નામ બદલવાનો એ તકરો અવસર અમારા ઉપર આવી ગયો. અનિચ્છાએ નામ બદલવું પડ્યું છે, પણ નામ બદલતી વખતે સાથે અહીંયા અડી કુટુંબ જલ્દી બેઠેલા છે. જો સમાજને ઉભા થઈને પ્રવેશ આપ્યું કે જે રીતે આત્મધર્મમાં ગુરુદેવની વાણી આવતી હતી, એ જ રીતે વિકરાળ વિજ્ઞાનમાં પણ ગુરુદેવની વાણી આવવાની છે. કેવળ નામાંતર છે, પણ ભાવાંતર થવાનું નથી. આ પ્રોમિસ એમને સમાજની સામે આપેલું છે, અને ગમે તેવા વર્તમાનમાં કપડા કા આવી પડે, હજી પણ તેઓ એના પ્રોમિસને પાળે એ પણ એની એક મોટી જવાબદારી રહેલી છે. અને મને આશા છે કે પ્રોમિસ પાળશે, એમાંથી પોતાના વચનમાંથી દૂર થશે. બહારનું ગમે એટલું દબાણ આવે કે હવે આ ગુરુદેવના વ્યાખ્યાનની શું જરૂર છે, બીજાના વ્યાખ્યાનમાં સામેલ કરો, એવું દબાણ જ્યારે આવે ત્યારે એ વાત ન અપનાવતા એ પોતે રાજીનામું આપી દે, એ વધારે સારું. સિદ્ધાંત ના ભોગે કદી પણ કામ થઈ શકે
નહીં.
ગંભીર વાત છે થોડી. મને વિશ્વાસ છે કે સજ્જનો વચન આપે છે એનું પાલન કરે છે. મને વિશ્વાસ છે કે પાલન કરશે. ગુરુદેવની હાજરીમાં ઉભા થઈને પંડિતજીએ પ્રતિજ્ઞા ધારણ કરી છે કે હું આજીવન આ ગુરુદેવની વાણીનો પ્રચાર કરું. હું એમના ઉપર વિશ્વાસ મૂકું છું કે એના વચનનું બરાબર પાલન કરે, અને વચનનું પાલન કરે એમાં સારા સમાજનો એને ટેકો. ક્યાંય પણ ગુરુદેવ નું નામ પધરાણ થાય એ મુમુક્ષુને બિલકુલ સંમત થઈ શકે એવું નથી. સારું જગત કદાચિત વિરુદ્ધ પડે તો પડો, આ સત્યના ઉપર આધારિત છે. આ વાત કોઈ સંસ્થા કે વ્યક્તિ ઉપર આધારિત નથી. માટે સતનો પક્ષ કદી કોઈ પણ છોડશો નહીં, અને અસતના પક્ષમાં જશો નહીં, એટલી મારી બધાને વિનંતી છે. ગુરુદેવના શબ્દો હતા, ગુરુદેવે શ્રીફળ લઈને પંડિતજીને આપેલું છે, અને તેઓ શ્રી કહેતા હતા, કહ્યું હતું, એના સાક્ષીઓ પણ છે કે લાલુભાઈની તો ઉંમર થઈ ગઈ છે, ગુજરાતી ભાષી એનો એરિયા તો થોડો છે, પણ પંડિતજીનો એરિયા તો મોટો છે. છે ને એ આ સતનો પ્રચાર કરશે. તો એ કઈ ગુરુદેવ ના શબ્દો તો બરાબર જ છે, પણ એને નભાવવું એ તો જવાબદારી બધી રહે.
આ સબકા આશીર્વાદ રહે.
આપ આપના વિચારમાં પ્રવેશમાં મક્કમ રહો, હમેરા સાથ હૈ. જબ આપ પ્રવેશ મેં ભી જરા એક પૈસા પર ગિરોગે તબ મેરા સાથ નહીં રહેગા. આધ્યાત્મિક શિબિરો ઠામ ઠામ છે, ઠેકાણે વિદ્વાનો દ્વારા બહાર આવે અને પોતાનું ને કરવું હિત કેમ થાય. એક જ પ્રયોજન છે, બીજું કઈ પ્રયોજન નથી. આમાં વક્તાઓની વાહવા નથી, પણ એ બધું ગુરુદેવની વાહવા રહે. લાલુભાઈ ની નહીં, જોગલજી ની નહીં, ને પંડિતજી ની નહીં. અમે તો એના દાતાનો દાસ.
સાડા ત્રણ થી સાડા ચાર વિદ્વાન ભાઈશ્રી લાલચંદભાઈ નું બપોર નું પ્રવચન 1 કલાક નું રહેશે.
એવી રીતે તો ચારે અનુયોગ શુદ્ધ આત્મા ને બતાવનારા બ્રહ્મશુદ્ધ છે. ચારે અનુયોગ નું તાત્પર્ય તો વિકરાતા છે, અને વિકરાતા પ્રગટ શુદ્ધ આત્માને અનુમેદ થઈ શકે છે, બીજો કોઈ માર્ગ નથી. પરંતુ ચારે અનુયોગમાં દ્રવ્યાનુયોગમાં જેમાં શુદ્ધાત્માની સ્પષ્ટ વાત આવે છે કે જે શુદ્ધાત્મા ભાવ કર્મ દ્રવ્ય કર્મ લોક કર્મથી અનાદિ અનંત ભિન્ન છે, અને એ દ્રવ્ય શુદ્ધમાં પણ આવે છે કે ઉત્પાદ વેચી પણ આત્મા ભિન્ન છે. જે શુદ્ધાત્મા પ્રવત અપ્રવત દશાઓથી પણ રહિત છે, એવા શુદ્ધાત્માને તો જાણ, એનું લક્ષ્કર અને એમાં લીન, આ એ બતાવનારું આ પરમાનંદ શાસ્ત્ર છે, ભાગવતી શાસ્ત્ર છે, આંધળાની આંખ છે, દેખતો થઈ જાય. આત્મદર્શન થાય ત્યારે તેને દેવતો થયો કહેવામાં આવે છે. જે અતિન્દ્રિય જ્ઞાન થી આત્મા દર્શન થાય છે. ઇન્દ્રિય જ્ઞાન ગમે એટલો વિકાસ હોય તો પણ તે આંધળું છે, તેમાં આત્માનો અનુભવ થઈ શકતો. એમાં શિષ્ય નો પ્રશ્ન હતો કે આત્માને ભંગ ને જુદા પાડવાનું સાધન શું? આત્માને દુઃખ એ બે ને જુદા પાડવાનું સાધન શું? એવો એ જિજ્ઞાસુ નો પ્રશ્ન હતો લાયક શિષ્ય નો. એનો આચાર્ય ભગવાન ઉત્તર આપે છે કે ભાઈ, શુદ્ધ આત્મ તત્વ ને અશુદ્ધ રાગાદી પરિણામ એ બે તત્વ ભિન્ન ભિન્ન છે. અતિ નિકટ હોવાથી તને એક પણ એમાં ભાષું છે અને જિનાગમમાં પણ જેનો એક પણ વ્યવહાર કરવામાં આવ્યો છે તો પણ નિશ્ચય નહીં જોવામાં આવે તો આત્માને રાગ બે પોતાના સ્વભાવથી ભિન્ન ભિન્ન રહેલા છે. એ બે માંથી કોઈ પોતાનો સ્વભાવ છોડીને એક બીજામાં ભળી જાય, બીજું પેલામાં ભળી જાય, એમ ત્રણ કાળમાં ભયું નથી ને બનવાનું પણ. એ બે તત્વને અંતરદ્રષ્ટિથી પ્રજ્ઞા છીણી વળે કે આત્મસ્વરૂપ થયેલા જ્ઞાન વળે જે જ્ઞાન પરથી વિમુખ થઈ જાય છે સર્વાંશે, અને સર્વાંશે આત્મભિમુખ એક ઉપયોગ પ્રગટ થઈને એ ઉપયોગમાં ભગવાન આત્માના દર્શન થાય છે. અને દર્શન થતા વે બુદ્ધિપૂર્વકના વિકલ્પો શાંત થાય છે, રાગ અટકી જાય છે, ઇન્દ્રિય જ્ઞાન નો વ્યાપાર બંધ થઈને ઇન્દ્રિય જ્ઞાન લબ્ધરૂપ થઈ જાય છે, અને આત્મ સન્મુખ એક ઉપયોગ નો પ્રગટ થયો ઇન્દ્રિય જ્ઞાન નો, અને જેમાં આત્માનો પ્રત્યક્ષ અનુભવ થાય છે. એને પ્રત્યક્ષ અનુભવ થતા આત્મિક સુખનો એને સ્વાદ આવે છે. એવું જે આજ સુધી કર્યું નથી એ હવે આજે કરી લેવા જેવું, અને એ કેમ પ્રગટ થાય એની વિદ્યામાં બતાવતા પ્રજ્ઞા શ્રી વડે આત્માને રાગ જુદા પડી શકે છે એમ અમે જાણીએ છીએ. એમ આચાર્ય ભગવાન પોતાના અનુભવની સાક્ષી પૂર્વક વાત લખે. પછી કહ્યું કે આત્માને બંધને જુદા પાડવા માટે એના લક્ષણ શું છે કે જેના લક્ષણ દ્વારા બે તત્વ જુદા જુદા ઓળખી શકાય. આચાર્ય ભગવાને કહ્યું કે આત્માનું સ્વલક્ષણ પોતાનું લક્ષણ ચૈતન્ય છે. ચૈતન્ય એટલે જ્ઞાન લક્ષણ થી આત્મા લક્ષિત થઈ શકે છે. જ્ઞાન લક્ષણ એને કહીએ કે જે લક્ષને પ્રસિદ્ધ કરે તેને લક્ષણ કહેવામાં આવે છે. જ્ઞાન લક્ષણ આત્માને પ્રસિદ્ધ કરે છે, એમાં આત્માનો અનુભવ થાય છે, તેથી જ્ઞાનને લક્ષણ કહેવામાં, અને બંધનું લક્ષણ રાગ છે. એ રાગ પરની પ્રસિદ્ધિ કરે છે પણ સ્વની પ્રસિદ્ધિ કરતું નથી, માટે તે આત્માનું લક્ષણ નથી અને આત્માની અવસ્થા પણ નથી. અવસ્થા નહીં, એ અવસ્થા ભૂતગલ કી હૈ. પાણું તાણું મેં ખુદ આ ગયા. રાગ પૂતગલ ની સાથે સંબંધ રાખીને પ્રગટ થાય છે, અને જ્ઞાન આત્માની સાથે સંબંધ રાખીને પ્રગટ થાય છે. રાગની પ્રગટતા આત્માને આશરે નથી, રાગની પ્રગટતા ભગવાનને પ્રગટ કરતી નથી, અને રાગની પ્રગટતા આત્માની સાથે અભેદ થતી નથી. રાગ પ્રગટ થાય છે એ પૂતગલને જ પ્રસિદ્ધ કરીને પ્રગટ થાય છે, એમાં પૂતગલને પ્રસિદ્ધ કરવાની શક્તિ છે, પણ ભગવાન ચૈતન્ય બુદ્ધિ આત્માને પ્રગટ કરવાની શક્તિ ગમે તેટલા કષાયની મંદતાના પરિણામ આવી જાવ હો તો હો, પણ એનામાં એ તાકાત નથી કે શુદ્ધ આત્માને પ્રસિદ્ધ કરે. કેમ કે સામાન્ય તત્વ નો વિશેષ જ નથી, અભેદ નો જ ભેદ નથી. અભેદ ચૈતન્ય પરમાત્મા એનો એ ભેદ નથી, અંશી નો અંશ નથી. પણ પ્રગટ થતો ઉપયોગ એ તો અંશી નો અંશ છે, જે ઉપયોગ દ્વારા આત્મા વર્તમાનમાં અનુભવમાં આવી શકે છે. એક તત્વજ્ઞાન નામનું તરંગી, તત્વજ્ઞાન તરંગી નામનું શાસ્ત્ર છે, 400 વર્ષ પહેલા સુચંદ્રાચાર્ય બનાવેલું છે. તેમાં એક વાત સુંદર મૂકી છે કે જેવી રીતે હાથમાં કોઈ બીજો પદાર્થ લાકડી હોય તો આ લાકડી દ્વારા આ શરીરની ટાઢી ઊની અવસ્થા નું જ્ઞાન થઈ શકે નહીં. લાકડી લઈને અહીંયા ફેરવે શરીર ઉપર, તો એ લાકડી દ્વારા આ વર્તમાન ઠંડી અવસ્થા છે કે વર્તમાન શરીરની ગરમ અવસ્થા છે એનું જ્ઞાન લાકડી દ્વારા શરીરનું જ્ઞાન હો એ થઈ શકતું. પછી આગળ વધીને આચાર્ય ભગવાન ફરમાવે છે કે વધેલા નખ છે ને, નખ વર્તમાનમાં ઘણા જોવાનો નખ ને, એ નખ લઈને જો આમ બેસે શરીરના ભાગ ઉપર તો પણ એ નખ દ્વારા ટાઢી ઊની અવસ્થાનું જ્ઞાન થઈ શકતું નથી. પછી ફરમાવે છે કે આ દેહ છે એ અવયવી છે, દેહ છે તે અવયવી છે, અને એનો એક અવયવ આ તેરું એ શરીરનો એક ભાગ છે. લાકડી શરીરનો ભાગ નથી, શરીરનો પાર્ટ નથી, પણ આ જે તેરું છે આંગળીનું એ અવયવીનો અવયવ છે. એ અભેદનો જ એક ભેદના ભાગ છે. એક ટેરવા દ્વારા જયારે અહીંયા આમ આંગળી મૂકે છે ત્યારે માલુમ થાય છે કે અત્યારે તાવ 101-102 ડિગ્રી લાગે. જોઈ છે ને બધા? જોઈ છે કે નહીં? એમ જ બરાબર. લાકડીથી જોયા અને વધેલા નખ દ્વારા પણ ગણાતી અવયવી નો એક અવયવ એક ભાગ આ ટેરવું કહેવાય છે ને આંગળી નું, એના દ્વારા જામ હાથ મૂકે આમે કરવાની જરૂર નહીં, આમ જ્યાં મૂકે તાવ લાગે છે. દ્રષ્ટાંત પૂરો થયો
એવી રીતે,
એવી રીતે એ છે કે આ આત્મા છે ને, આત્મા તારે આત્માના દર્શન કરવા છે ને, ઘાસ રાખ પ્રભુ મારે તો આત્માના દર્શન કરવા છે, બીજું કઈ મારે કરવું નથી. આત્માના દર્શન જો તારે કરવા હોય તો દેહ રૂપી લાકડા કે આઠ કર્મ રૂપી લાકડા એના દ્વારા આત્માના દર્શન થઈ શકવાના નથી. છોડી દે પક્ષ, દેહ છોડી દે અમે કહેતા નથી, દેહ ને ત્યાગ કરવાનો ધર્મ આત્માનો નથી. કેમ કે આત્મામાં દેહ ની નાસ્તી છે, જે જેમાં નથી એનો ત્યાગ ની વાત હોઈ શકે. દેહ દ્વારા હું આમ શાંત બેસી જાઉં, લીન થઈ જાઉં, પગ હલે ની હાથ હલે ની આત્મા દર્શન, એ આત્મદર્શન દેહ ની સ્થિરતા થી આત્મદર્શન થતા નથી. કેમ કે દેહ લાકડું છે, દેહ છે તે લાકડું છે, અન્ય પદાર્થ છે, આત્માની જાતનો એ પદાર્થ નથી. આત્મા ચૈતન્ય છે અને આ દેહ તો જળ છે, ભૂતગલ નું બનેલું શરીર છે, એના દ્વારા આત્માના દર્શન નહીં થાય. પછી કહે છે કે આ કશાયની મંદતા બહુ કુંડના અમે પરિણામ કરીએ તો એના દ્વારા તો આત્માના દર્શન થાય કે નહીં, ધર્મ થાય કે નહીં, અનુભવ થાય કે નહીં, કે વધેલો નખ છે એના દ્વારા આત્માના દર્શન થતા. એ વધેલો નખ છે, મલિન પરિણામ છે, મલિન પરિણામ દ્વારા પવિત્ર પરમાત્માના દર્શન થઈ શકતા નથી. ત્યારે શિષ્ય નો પ્રશ્ન તો આત્મદર્શન કરવાનો હતો. ત્યારે શિષ્ય કહે છે કે પ્રભુ બરાબર પ્રમાણ વચન, હવે આજ સુધી તો મને પક્ષ હતો, પણ આપના કહેવાથી એમ છું કે એ પણ વધેલા નખ સમાન છે, મા આત્માનો અનુભવ થતો, આજથી મારો પક્ષ છોડી દઉં. એમ નહીં કે કોઈ છોડીને પાપ કરવા માંગુ છું, એમ નથી. ગુણનો પક્ષ છૂટે છે, ગુણ તો મોડું છૂટે છે. ગુણનો પક્ષ ગ્રસ્ત અવસ્થામાં અનુભૂતિના કાળમાં પક્ષ છૂટી જાય છે, ગુણ રહી જાય છે, પણ ગુણનો પક્ષ છૂટી જાય છે. એ ગુણના પરિણામ પર શુક્લ ધ્યાનની શરી માનતા અભાવ થઈને પરમાત્મા દશા પ્રગટ થાય છે. ગુરુ શું કરે એની પ્રજ્ઞા ના દોષ થી સમજતો નથી. એમાં એ ગુરુદેવ ની વાણી નો કિંચિત માત્ર દોષ નથી, એની પ્રજ્ઞા ના દોષ થી ઊંધું સમજે છે. કહે છે કે પ્રભુ મારે આત્માના દર્શન કરવા છે, કે જો સાંભળો, આત્મા અવયવી છે અને એનો એક અવયવ વર્તમાન ઉપયોગ પ્રગટ થઈ રહ્યો છે, તારે પ્રગટ કરવાના પુરુષાર્થની પણ જરૂર નથી. હે, પ્રગટ થઈ રહ્યો છે ઉપયોગ? હા, પ્રગટ થઈ રહ્યો છે. વર્તમાનમાં ઉપયોગ આત્માનું એક લક્ષણ, પ્રગટ લક્ષણ છે. એ ઉપયોગ વર્તમાનમાં પ્રગટ થયેલો છે, એ અવયવી નો અવયવ છે. એ ઉપયોગ ને અંદર માં વાળતા એ શુદ્ધ ઉપયોગ થતા આત્માનો અનુભવ થઈ જાય છે. પણ શરત એમાં એક માર્ગની બીજી છે, ધ્યાન મારા છે કે વર્તમાન વર્તા ઉપયોગ ને અંદર માં વાળતા અનુભવ થાય, એ ઉપયોગ નો સદુપયોગ કરતો અનુભવ થાય, એ ઉપયોગ નો જો દુરુપયોગ કરીશ તો આત્મા નો અનુભવ. એ ભાઈ ઉપયોગ નો ઉપયોગ ને દુરુપયોગી શું? કૃપા કરીને મને સમજાવો. હું સમજવા આવ્યો છું કે જે ઉપયોગ જેનો છે એને પ્રસિદ્ધ ન કરે, અને જે ઉપયોગ જેનો નથી એને પ્રસિદ્ધ કરીને એમાં રોકાઈ જાય તો એ ઉપયોગ નો દુરુપયોગ. દુરુપયોગ એટલે શું? એની વ્યાખ્યા જયારે કરવામાં આવે ત્યારે સમજાય, નકર ખરીકમાં સમજાય. એ ઉપયોગ નો દુરુપયોગ એટલો છે કે અત્યારે જે આ વિષય ચાલે છે ને એના અનુસંધાનમાં આ વાત લેવાની છે. જ્ઞાન જ્ઞેયને પ્રસિદ્ધ નથી કરતો, પણ જ્ઞેય જ્ઞાનને પ્રસિદ્ધ કરે છે. એવો એક ગંભીર વિષય આપણી સામે સ્વાધ્યાય કરતા કરતા આવ્યો છે. સ્વાધ્યાય તો પૂરો કરવો જોઈએ. કેમ કે જ્યારે આપણને આચાર્ય ભગવાન સમજાવવા માંગે છે અને જ્યારે જે સમજાવવા માંગતા હોય ત્યારે એટલું જ અને તે સમજવામાં જ આપણે ઉપયોગ લગાવવો જોઈએ. પછી 293 માં શું કહ્યું છે ને 296 માં શું કહ્યું છે એનો વિચાર કરવો નહીં જોઈએ. એમાં એકાગ્રતા રાખીને અત્યારે અહીંયા શું કહેવા માંગે છે કે જ્ઞાન જ્ઞેયને પ્રસિદ્ધ કરતો નથી. જ્ઞાન જ્ઞાનને તો પ્રસિદ્ધ કરે છે, પણ જ્ઞાન જ્ઞેયને પ્રસિદ્ધ નથી કરતો, પણ જ્ઞેય જ્ઞાનને પ્રસિદ્ધ કરે છે. એવો ગંભીર વિષય આપણી સામે, ગંભીર વિષય, બહુ ગંભીર હે. બપોરે 1 કલાક થાય કાટો 3 કલાક તો વિષય થોડો સાધો ભાઈ ભવના અંક ની વાતો ગુંજ ગુંજ આચાર્ય ભગવાન અમૃતચંદ્ર આચાર્ય કરી ગયા છે અને એને ખુલ્લી કરીને આપણા પર ઉપકારી હથેળીમાં આત્મા બતાવે છે. માત્ર હવે તું તારી રૂચિની આંખ ખોલી દે, તને દર્શન થશે. હા હા, રૂચિની આંખ તો બંધ રાખીશ તો દર્શન થશે ને, એટલું સ્પષ્ટ કરીને ક્રિયા છે. અને એમાં ગમે તેટલી સમાજની આફત આવે તો મુમુક્ષુએ અડક મેરુ પર્વત જેવું રહેવાનું. આફત તો આવે, અજ્ઞાની જીવો છે પોતાની માન્યતા ઉપર ગાવતા હોય એટલે ગોલા હાલતો, ઘરે બાળતો ગોલા હાલતો. ઘરે ગુરુદેવ કહેતા હતા કે તરબૂચ ની બે ચીજ સરખી પિતા બે બાળક ને આપે, બે બાળક ને એક લાંબી ચીર હોય એનું વજન સરખું, એક ટૂંકી ચીર હોય એનું વજન સરખું, બે નું વજન કાંટા માં નાખે તો સરખું હોય. પણ કજિયારો છોકરો હોય છે જ્યાં લાંબી ચીર આપે, ના 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 આ તો પતલી ચીર છે, ઓલી જાડી ચીર આપી આપે ઠીક થાય લે, આ જાડી એટલે કોઈ શું મને આપી દે, ના ના આ તો ટૂંકી મને આપી
લાંબી,
વાતે વાતમાં કજ્યો કરે, લાંબી ચીર આપે તો કજ્યો કરે, ટૂંકી ચીર આપે તો કજ્યો. કેમ કે અજ્ઞાની જીવની એ પ્રકૃતિ જ દ્વાર વિવાદ ને કજ્યો કરવાની. હા એ તો બાળક છે ને, કોલાહલ કરે પિતા સમજે, ધીમે ધીમે એને સમજાવે. એ કોલાહલ અજ્ઞાની કરે એના ઉપર જ્ઞાની ને કદી પણ ક્રોધ કે દ્વેષ આવતો નથી. ભગવાન આત્મા છે ને, અત્યારે નથી સમજતા ને તો કાલે એને એ
સમજશે,
સમજશે
કરુણા બુદ્ધિ
એમ જાણીને એના ઉપર કરુણા કરીને કલિયારા જીવોને પણ. અને જે પોતાના વિરુદ્ધ પેપરો બહાર પડ્યા હોય ને પુસ્તકો છપાયેલા હોય એ પણ જયારે ગુરુદેવ ના ચરણ માં આવે આવો આગળ બેસાડો, કોઈ ભૂતકાળ ની વાત
યાદ કરશો
એના મનમાં યાદ ના આવે, શબ્દ માં ના આવે ને સીધી કે આઠ કતરી રીતે ટકોર પણ. શું કહ્યું? આટલા તો જ્ઞાનીઓ વિશાળ ગંભીર, આહા તેનું હૃદય મેરુ પર્વત જેવું ને સમુદ્ર અને કુણા તો એવા આવ્યો છે ને. આહા આખર તો એ સતને સાંભળવા આવ્યો છે ને, એને આવકાર. અને ત્યાં વ્યાખ્યાન સાંભળે એમાં સીધી કે અટકતરી ટકોર એના ઉપર ના આવી ત્યારે એ જીવ કોણો થઈ જાય છે. આ મેં આટલો આટલો આપના ઉપર અપરાધ કર્યો, વરસાદ વરસાયો પણ એક શબ્દ વ્યાખ્યાનમાં નહીં, અંદરમાં જાય ત્યારે નહીં, અને સામેથી પસ્તાવો કરે જ્યારે ઈ ના ના એ ભૂલી જાઓ,
વાત મત કરો.
એ તો માફી માંગવા આવે તો માફી માંગે કોઈ તો પોતાને શોધ થતો હતો. આ તો કે અમારી માફી માંગો, માફી મગાવવાની વાતો. અરે ક્યાં તમે ગુરુદેવ ની વાત અને ક્યાં અત્યારે ફેરફાર થઈ ગયો છે. હોય તો પંચમ હોય, પંચમ કાળ છે ને, ગજિયા ચાલતા હોય છોકરા ભાવ તો ગજિયા કરે
એને પંચમ કાળ નહીં પિતા પેતાલીસ
નહીં ચોથા કાળ પિસ્તાલીસ
આઠ વર્ષ પહેલા બેઠા
બેન તેની પાસે હું ગયો સ્વર્ગવાસ પછી. બેન તેને કહ્યું કે બેન પંચમ કાળ બેસી ગયો, આ શબ્દો કયા પણ પંચમ કાળ માં પણ ગુરુ ની વાણી રહી ગઈ એ મહાભાગ્ય ની વાત, એની ટેપ રહી ગઈ પ્રત્યક્ષ. એ જીવો ના ભાગ્ય છે. સોગાનીજી ટૂંકાવતારી થયા, ગુરુદેવ ના શિષ્ય જ્ઞાન ભિન્ન રાજ
ભિન્ન,
એક વ્યાખ્યાન સાંભળતા આત્મા નો અનુભવ થયો. સમ્યક દર્શન લઈને કલકત્તા ગયા, પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બાર ના કોઈ એવા પ્રકાર ભજી ગયા. એ તો ભજે, એ તો ભજે, ક્ષણિક મહારાજ એને નથી ભજતા, બધે બાર જેવા. દસ દસ વર્ષ સુધી એ સોનગઢ આવી
શકે,
એક પણ દિવસ એવો ન જાય કે ગુરુ નું સ્મરણ ના આવે. દેશિકા એ જયારે એનો સરભાગ થયો ત્યાર પછી ગુરુદેવ ફરમાયું કે આ સોગારી જે એક અવતારી થયું છે, એક ભાવ તારીને એ મુખમાં જતી નથી, એ વિષય આપણે લેવો છે. એમાં આચાર્ય ભગવાન ફરમાવે છે કે આત્મામાં જયારે ઉપયોગ પણ થાય છે અને જોડે બાજુમાં રાગ પણ પ્રગટ થાય છે, પણ એની બે ની એક ભૂમિ નથી, એક ક્ષેત્ર નથી, બે ના ક્ષેત્ર ભિન્ન ભિન્ન છે, બે ના દ્રવ્ય ભિન્ન ભિન્ન છે, અતિ નિકટ છે, પણ એક ક્ષેત્રે નથી, જે ક્ષેત્રે ઉપયોગ થાય તે ક્ષેત્રે રાગ નથી થતો, એક દ્રવ્ય પણ નથી, એમાં બે દ્રવ્ય પણ છે. એમ આવ્યું હતું, પણ એક દ્રવ્ય પણ આને લીધે નહીં. તો હવે આગળ વધીને કહે છે કે જો રાગ છે એ આત્માથી ભિન્ન છે, તો હવે જ્ઞાનમાં રાગનું કર્તૃત્વ પાસે તો અનુભવ થાય કે ન થાય, કે રાગનું કર્તૃત્વ પાસે તો અનુભવ
થાય,
કેમ કે રાગ આત્માથી ભિન્ન છે, આત્મામાં એનો અભાવ છે. જે વસ્તુમાં જે પરિણામનો અભાવ હોય એ પરિણામનું કર્મ આત્માના સ્વભાવમાં હોતું નથી, માટે આત્મા રાગાદીનો કરતા નથી. આ પેલો પાઠ છે, પાઠ તો બે છે પાઠો, પણ બે પાઠમાં પેલો પાઠ જો પાકો થાય તો બીજા પાઠમાં એને પ્રવેશ મળે. ત્યારે પંડિત હુકુમચંદજી વિદ્યાર્થીને બોલાવે છે ને, તે ઇન્ટરવ્યુ લઈએ છે, એ વાત કહેતા હતા કે હું તો ક્રીમ ક્રીમ વિદ્યાર્થીઓ લઉં, બાકી લેતો નથી. એમ પાઠ તો બે છે, આત્માની અનુભૂતિ માટે પાઠ તો માત્ર બે છે. એ બે પાઠમાં કોઈ પણ પાઠ વિપરીત હોય તો આત્માનો અનુભવ થઈ શકતો નથી. બે પાઠમાં કોઈ પાઠમાં વિપરીતતા શબ્દ રાખ્યો છે, પણ કોઈ પાઠ કાચો હોય તો પણ અનુભવ થઈ શકતો, વિપરીત હોય તો અનુભવ થઈ શકતો, પણ પાઠ કાચો હોય તો પણ અનુભવ થઈ શકતો નથી. એમાં પેલો પાઠ ઈ છે કે ભગવાન આત્મા અનાદિ અનંત જ્ઞાયક હોવાથી બધાના આત્મા જ્ઞાતા સ્વભાવી છે. એ જ્ઞાતા રાગનો કર્મનો કે નવકર્મનો કે પરનો સંસ્કારમાં કરતા બની શકતો, પોતાનું અકર્તા પણ જ્ઞાતા પણ આત્મા ત્રણ તળમાં એ નિજ ભાવને છોડે નહીં અને એ પર ભાવને કરે. એ એકો એક જ રહેલો છે, પણ એકનો બે થાય, એકનો બે ન થાય તો એકના નવ સત્તર રૂપે તો
નથી થાય.
માટે આત્મા પરિણામ માત્ર થી ભિન્ન હોવાને કારણે આત્મા પરિણામનો કરતા, પરિણામનો કરતા નથી તો દ્રવ્ય કર્મને શરીરને બીજાને બંચાવીને બીજાને સુખી દુઃખી કરી શકે એવા તો વસ્તુના સ્વભાવમાં છે નહીં. માટે પહેલો પાઠ આત્મા જ્ઞાતા હોવાથી કરતા નથી, અથવા અકર્તા છે પણ કરતા નથી. હું જ્ઞાતા છું પણ કરતા નથી. એને આદમથી કર્તા કર્મધિકાર વાંચીને ભણીને આદમથી યુક્તિથી અનુમાનથી એને નિર્ણય કરવો પડશે કે આત્મા કરતા નથી પણ જ્ઞાતા છે. એ કેવળ જ્ઞાતા છે કે કથનચિત જ્ઞાતા છે, કથનચિત કરતા છે કે કેવળ જ્ઞાતા છે. કેવળ જ્ઞાતા છે તો એકાંત થઈ જશે કે સમ્યક એકાંત થતા અનેકાંતનું જ્ઞાન થઈ જશે. માત્ર જ્ઞાતા છે કરતા, હવે જયારે કરતા નથી ને જ્ઞાતા છે એ પાઠ પાકો ત્યાં પછી એક બીજું સ્વલ્ય અનાદિનું ઉભું થાય છે કે જ્ઞાતા તો છું ને, તું જ્ઞાતા છો, હું જ્ઞાતા ને મારું, કેમ કે તમે આનો કરતા નહીં પણ આનો હું જ્ઞાતા તો છું ને, શબ્દમાં જ્ઞાતા પણ આવ્યું ને, હા શબ્દમાં જ્ઞાતા પણ આવ્યું, તો જ્ઞાયક નો જ્ઞાતા છો કે પરમેય નો જ્ઞાતા છો, હે આવી શું અંદર માંથી નવું કહ્યું છું માન હું જ્ઞાતા છું એ પાઠ પાતો કર્યો હું જાણનાર છું જાણનાર છું જાણે છું જાણનાર છું ત્યાં સુધી તો બરાબર છે કેમ કે પરને જાણવું એ મારો સ્વભાવ છે સ્વપરને જાણવું એ પણ મારો સ્વભાવ છે એમ પરને જાણવાના વ્યવહારના પક્ષમાં ઉભેલો આત્મા આત્મભિમુખ થઈ શકતો અને સપર પ્રકાશક એવા પ્રમાણના વ્યવહાર પક્ષમાં ઉભેલો આત્મા પણ આત્માનો અનુભવ કરી શકતો અનુભવ થયા પછી પ્રમાણ ને સપર પ્રકાશક શું હોય એ વાત જુદા પ્રકારની છે પેલા તો આત્માનો અનુભવ કરવાની વાત ચાલે છે તો કહે છે કે હું જ્ઞાતા છું ને તો જ્ઞાતા હોવાથી એકાંત પરને જાણવું એ તો નહીં પણ સ્વ પર બેને જાણવું એ તો મારો સ્વભાવ ખરો કે નહીં આ એ જ્ઞાનની પર્યાય સ્વને જાણે ને પરને જાણે એને પરમાત્મા વ્યવહાર કહે છે પ્રમાણ જ્ઞાનના વિષયભૂત વ્યવહાર કહેવામાં આવે છે પરને જાણવાનો વિશેષ કર ને સ્વ પરને જાણવાના વ્યવહારનો વિશેષ દરેક મારા વર્તમાન જ્ઞાનમાં ઉપાધિ ભૂત નાયક જણાય છે પર પદાર્થ જ્ઞેય રૂપે જણાતો નથી રાગ એ રૂપે જણાતો નથી રાગ ઉપાધિ રૂપે તો જણાતો નથી પણ રાગ જ્ઞાનના જ્ઞેય રૂપે જણાશે ત્યાં સુધી ભગવાન આત્માના દર્શન થવાના તો ઘણા દિવસ ખ્યાલે હવે તો થોડા દિવસ બે ત્રણ રહ્યા કે નહીં તો સૂક્ષ્મ વાતો અને વળી વિષય પાછો આવ્યો છે આપણે ખેંચીને લાવતા નથી વિષય ગંભીર છે આ કામ થઈ જાય હું છે ત્યારે એમને સમજાવવાનો ભાવ આવ્યો સૂક્ષ્મ વાત સમજાવવાનો ભાવ આચાર્ય મહારાજ ને આપી આવી ગયો તો આપણા અવભાગ્ય છે હા હા એ સૂક્ષ્મ જયારે સમજાવતા હોય ત્યારે આપણા ઉપયોગને એક જીતે સાંભળીને એને ગ્રહણ કરવાનો પ્રયત્ન કરવો માનસિક એકાગ્રતા વિના એ જીવવાણીને રહસ્ય સમજી શકાતું એને માનસિક એકાગ્રતા જોઈએ પાત્રતા છે માનસિક એકાગ્રતા એ પણ એટલે જે આચાર્ય ભગવાન અત્યારે જેમ કહેવા માંગે છે જે અપેક્ષાથી સમજાવવા માંગે છે એ જ અપેક્ષાથી પોતાને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ બીજું સંજો છે એને અત્યારે આગળ કરવું નહીં તો આ વસ્તુ સમજાશે પોતાની ધારણાને આગળ કરે આ શાસ્ત્રમાં આમ કહ્યું છે આ શાસ્ત્રમાં આમ કહ્યું છે કે પરને તો જાણે છે લોકાલોકને કેવડી બધી ખબર છે ભાઈ લખનારને બધી ખબર છે એક વિષય જેમ સોગાનીજી એક અવતારી થયા એમ શ્રીમદ રાજચંદ્રજી ગ્રંથ અવસ્થામાં હતા પણ એક અવતારી પુરુષ થયા છે
બરાબર
એમાં કઈ શંકા કરવા જેવી
નથી
એના વચનના યોગથી ખ્યાલ આવે છે એમને એક પદ એવું રચ્યું છે કે કેવળ નીચ સ્વભાવનું કેવળ જ્ઞાનની વ્યાખ્યા સાંભળવા દેવી છે કેવળ નીચ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન જ્ઞાન કેનું વર્તે છે કેવળ નીચ સ્વભાવનું અખંડ ધારાવાહી જ્ઞાન વર્તે છે કહીએ કેવળ જ્ઞાન તે દે છતાં જો તેઓ શ્રીએ એમાં પરપ્રકાશક ન લીધું ને સ્વતઃ પ્રકાશક પણ ન લીધું એટલું કેવળ લીધું જે સ્થિતિ કેવળ જ્ઞાનની છે એક શુદ્ધ જ્ઞાન માં પ્રગટ થઈ જાય ત્યારે આ જ્ઞાન અનુભવ થાય
કેવળ ઓનલી બરાબર
ઓનલી એકલો ગ્રાહક જેને હમણાં યુગોજી સાહેબે કહ્યું કે આ શુદ્ધ નહીં છે એટલે જે જ્ઞાનનો અંશ આત્માને વિષય કરે અનાત્માને નહીં અને આત્માના ભેદને પણ ને અભેદતામાંને નહીં વિષય કરીએ એને શુદ્ધને કહેવામાં આવે છે એને શુદ્ધ જ્ઞાન કહેવામાં આવે છે એ શુદ્ધ જ્ઞાનમાં આત્માનો અનુભવ આ જે અનુભવ થયા પછી જે કંઈ પણ પદાર્થ જણાય તેને વ્યવહાર કહેવામાં આવે છે પણ એ ખરેખર પર પદાર્થ તો નિમિત્ત છે પણ ખરેખર પર પદાર્થ સંબંધેની જ્ઞાતા જ્ઞાનની પર્યાય જ જણાય છે ઉપચારથી જ્ઞેય જણાય છે એમ કહેવામાં આ આ સૌપર પ્રકાશક નું સામર્થ શું છે એ પણ જગત જાણે નહીં, અને કોલાહલ કરે તો આત્મા નો ઉપલબ્ધિ થાય. રિપીટ કરું છું કે યુગલજી સાહેબે એમ કહ્યું કે આ રહસ્યવાળી વાત છે, એમ કહીને આ બધે વાત સમજવા જેવી આ વાત બોલ છે, રહસ્યમય વાત છે. આ રહસ્ય નું ઉદઘાટન થાય છે, આત્મા નો અનુભવ કેમ થાય એની કળા હું ઘણું સાંભળ્યું, ઘણું વાંચ્યું, પણ હવે એને પ્રેક્ટિસ માં મૂકવાનો કાળ છે. પ્રેક્ટિકલ હીરાની વિધિ શીખી લીધી, હીરો બનાવતા આવડે છે, હીરો બનાવતા આવડે છે. ઘરમાં ઘઉં નો લોટ છે કે હા, ઘી છે કે હા, સાકર છે કે હા, કે તમને અઠવાડિયા પેલા બીજી બતાવી તો કેટલી વાર ચીરો કર્યો હું જાણું છું. તમે ક્યારે ચીરો કરી લે છે? સાધન મારી પાસે છે, સાધન તો કર્યું છે. તમે ક્યારે હું એમ ને એમ ચીરો ખાધા વિના આયુષ પૂરું થઈ ગયું ભાઈ, સમજાણું કઈ કઈ રહસ્ય સમજાણું
અગોપ્ય સાચો અત્ર અગોપ્ય
ક્રિયાને જાણવું એને પણ વ્યવહાર કહેવામાં, એને પણ ઓળખીને નિષ્ક્રિયને જો અને નિષ્ક્રિયને જોતા અનુભૂતિ થશે, અનુભૂતિ માંથી બહાર આવતા એ કરતા ધર્મ નું પણ જ્ઞાન થશે, પણ કરતા પક્ષાતિક્રાંત આત્મા નો અનુભવ થતા કરતા જ્ઞાન રહી જાય, ભોગતા ભોગતાનું જ્ઞાન રહી જાય છે. ભોગતા નો પક્ષ નહી અને હું અભોગતા છું એવો પક્ષ પણ નહી, અભોગતા નો જ્ઞાતા થતા એ ભોગતા નો જ્ઞાતા થાય છે, પણ એને કોઈ વિકલ્પ રહેતા નથી. અપૂર્વવાદ રહસ્ય મારી વાત
બીજી ભૂમિકા બરાબર. ફરીથી આજ બપોર ના કાર્યક્રમ માં 2:45-3:30 ડોક્ટર પંડિત ઉકમચંદજી નું પ્રવચન અને 3:30-4:30 વિદ્વાન ભાઈ શ્રી લાલચંદભાઈ નું પ્રવચન 3:30-4:30. જમવા જનાર બધાએ પોતાના પાસ આજે ખાસ સાથે લઈ જવા વિનંતી. પાસ વગર ગયા હશે એમને જમવામાં ત્યાં થોડી તકલીફ થશે, તો જેમની પાસે પાસ ના હોય એમણે ભરત પાસેથી પાસ મેળવી લેવા.
નામ શ્રી કૃષ્ણ.